જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એના આધારે દ્રવ્ય ગુણ પર્યાય એનું સ્વરૂપ આપણો દ્રવ્ય અધિકાર પહેલો એ પૂરો થયો. હવે આપણે સેકન્ડ ગુણ અધિકાર નો સ્વાધ્યાય છે, બરાબર છે. પાછું ઉપર જે રિવિઝન કરીએ, દ્રવ્ય કોને કહે છે? ગુણના સમૂહ ને દ્રવ્ય કહે છે. ગુણ કોને કહે છે? જે દ્રવ્યના સર્વ ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે તેને ગુણ કહે છે. અને પર્યાય કોને કહે છે? ગુણોના વિશેષ કાર્યને પર્યાય. એમાં આપણે અત્યારે ગુણ અધિકાર કરીએ. તો માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, ગુણોને સમજવાથી શું ફાયદો? આપણે ગુણનું સ્વરૂપ સમજીએ છીએ ને, તો દેર આર ફ્યુ બેનિફિટ્સ રિટન હિયર. પણ આપણે થોડું વિચાર કરીએ કે ગુણોને સમજવાથી શું ફાયદો? દરેક દ્રવ્યને સૌથી પહેલું વસ્તુ જો એ છે કે છ દ્રવ્ય છે એ કેવી રીતના પ્રૂવ થાય છે? કે દરેક દ્રવ્યના વિશેષ ગુણો જુદા જુદા છે. દરેક દ્રવ્યના વિશેષ ગુણો જુદા જુદા છે. તો એનાથી ખબર પડી કે છ અલગ અલગ જાતના દ્રવ્ય છે. ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, ગુણોની પરિભાષાથી વિચાર કરીએ તો ગુણો ક્યાં ક્યાં છે દ્રવ્યના? પૂરા ભાગ. એટલે આપણને જો ગુસ્સો આવે છે તો ક્યાં આવે છે? કેમ, ખાલી આંખ જ લાલ થાય છે ને? તો આંખમાં ગુસ્સો આવે, મગજમાં ગુસ્સો આવે. એક સમયની પર્યાય જે દ્વેષ એ દ્રવ્યના પૂરા ભાગમાં થાય. તો જ્યાં જ્યાં ગુણ છે ત્યાં ત્યાં દ્રવ્યની હયાતી. પૂરા ભાગમાં જ અસર થાય. કેમ કે જો એક ભાગમાં અસર થાય તો બીજો દ્રવ્યનો ભાગ એ ગુણ વગરનો થઈ જાય. એવું તો શક્ય નથી. નહીં તો એવું થાય કે જ્ઞાન ગુણ એક ભાગમાં છે તો એક એવો દ્રવ્ય ઉત્પન્ન થાય કે જેમાં જ્ઞાન જ નથી. જીવ જેવો છે પણ જ્ઞાન વગર નો છે, બરાબર. તો એવું તો પોસિબલ નથી. ઓકે, થર્ડ, ગુણો ક્યાં ક્યાં છે દ્રવ્યની? સર્વ અવસ્થાઓમાં પણ છે. પૂરા ભાગમાં તો છે પણ સર્વ અવસ્થાઓમાં પણ. તેનાથી શું નક્કી થાય છે? પર્યાય તો થાય જ છે. અત્યારે આપણે ગુણોનું જોઈએ છે ને, તો જ્ઞાન ગુણ જીવ પાસે આજે છે, કાલે કદાચ વયો જાય તો આપણે રિપોર્ટમાં જઈને જ્ઞાન ગુણ લોસ્ટ થઈ જાય ત્યાં. તો પૂરા ભાગમાં છે તો દરેક અવસ્થાઓમાં પણ. તો દ્રવ્ય અનાદિકાળથી અનંતકાળ સુધી એવા ને એવા સામર્થ્ય વાળું છે. આપણને ક્યાંય ટેન્શન નથી કે ક્યાંય આટલા આટલા કાળથી આપણે નિગોદમાં ને બધે ફર્યા છે. આદિનાથ ભગવાન તો આટલા અસંખ્યાત સાગરો પહેલા, એક કોડા કોડી સાગર પહેલા એ મોક્ષ થયા ગયા આદિનાથ ભગવાન. અરે પણ હું રહી ગયો, કેમ કે મારી કઈ ક્વોલિટી કઈક વહી ગઈ હશે કઈક. પણ ના, જેવો એમનો આત્મા એવો મારો આત્મા, અને ત્યાર સુધી અનાદિ અનંત. તો આપણને કોન્ફિડન્સ આવે છે કે આપણે ક્યાંય કોઈ હાનિ થતી નથી, બરાબર છે. જો દરેક દ્રવ્યના ગુણો, દરેક જીવ દ્રવ્યના ગુણો સમાન હોવાને કારણે કોઈ જીવ ઊંચું ને કોઈ જીવ નીચું નથી. વર્તમાન પર્યાયમાં હા, અરિહંત ભગવાન આપણા કરતા ઘણા વિશેષ છે, કેમ કે એમને બધા ગુણોની સંપૂર્ણ પર્યાય પ્રગટ થઈ છે. પણ સ્વભાવની દ્રષ્ટિએ જોતા જેવો દ્રવ્ય એમનો છે એવો જ દ્રવ્ય મારો છે. માટે સ્વભાવની દ્રષ્ટિએ જોતા કોઈ દ્રવ્ય હીન નથી અને કોઈ દ્રવ્ય ઊંચું નથી. આવું વિચાર કરતા આપણને ઓલરેડી જે ભક્ત અને ભગવાનનો જે હીનતા, આપણો ઇન્ટિરિયોરિટી કોમ્પ્લેક્સ અને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, બે વાપરા દૂર થઈ જાય. બરાબર છે. આગળ વિચાર કરીએ. હા, એમાં નથી, એમાં નથી. ચલો, દરેક દ્રવ્ય પોતાના જ ભાગમાં સુનિશ્ચિત રહેવાને કારણે દરેક દ્રવ્યના ગુણો પોતાના જ દ્રવ્યના આકારમાં સુનિશ્ચિત રહેવાને કારણે આપણને એ પણ કઈ ચિંતા નથી કે દ્રવ્યની બહાર કોઈ ગુણ નીકળી જશે તો, એવી પણ કોઈ ચિંતા નથી. આ તો આપણે ગુણોના આ તો અમુક જોયા, આવા તો તમે વિચાર કરો ને તો અનેક તમે પોઈન્ટ લગાવી શકો કે ગુણોને જાણવાથી શું ફાયદા છે. બરાબર છે. આપણે આગળ વધવું છે, આગળ એટલે આગળ વધીએ. આપણે ગુણોના બે પ્રકાર જોયા હતા. કયા બે પ્રકાર છે? સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. સામાન્ય ગુણ કોને કહે છે? જે ગુણ દરેક દ્રવ્યમાં જોવામાં આવે એને સામાન્ય ગુણ. વિશેષ ગુણ કોને કહે છે? જે દ્રવ્ય જે ગુણ પોતપોતાના દ્રવ્યમાં જોવામાં આવે એને વિશેષ ગુણ કહે છે. તો લાસ્ટ ટાઈમ રાહુલભાઈએ સામાન્ય ગુણનો એક ઓવરવ્યુ બધાને આપ્યું હતું. કઈ સ્થળે છ સામાન્ય ગુણ એમણે હાઈ લેવલ પર કવર કરતા હતા. આપણે ક્વેશ્ચન વાઇઝ આગળ વધીએ છીએ. એની પહેલાના ટાઈમે વી હેડ લેફ્ટ ઇટ એટ ક્વેશ્ચન નંબર 88. પેજ નંબર 32 છે મારામાં, ક્વેશ્ચન નંબર 88. જો આપણે શું જોયું હતું એની પહેલા કે દ્રવ્ય અને ગુણ, જો એક દ્રવ્યમાં અનંત ગુણો છે પણ કેવું છે કે દ્રવ્યમાં જાણે ગુણો ભરેલા હોય, જેવી રીતના એક બોટલમાં આપણે સાકર ભરેલી છે એવી રીતના દ્રવ્યમાં ગુણો ભરેલા છે તો ના, એવી રીતના નથી. કેમ કે એવી રીતના હોય તો શું થાય કે બે સાકરના કણની વચ્ચે જ્યાં સાકર નથી ત્યાં તો મીઠાશ પણ નથી. તો જ્યાં બે જ્ઞાનના અંશની વચ્ચે આત્મામાં એવો કોઈ ગેપ આવે કે ત્યાં જ્ઞાન જ નથી. સર્વાંગી એટલે, તો સર્વાંગી એટલે કેવી રીતના છે કે જાણે કોઈ તેલની સાકરમાં જેવી રીતના મીઠાશ ભરેલી છે સર્વાંગી, એવી રીતના બધા. તો ધેન ધ ક્વેશ્ચન અરાઈઝ કે જો એવું છે તો બે ભેદ જ શું કામ પાડ્યા? દ્રવ્ય ને ગુણ વિશ્વે પેઢે કોની વન એન્ટિટી? તો કે છે ના, એમાં સંજ્ઞા સંખ્યા લક્ષણ અને એનો પ્રયોજન એવી રીતના એમાં ભેદ છે. સંજ્ઞા એટલે કે નામમાં ભેદ છે. એક જ્ઞાન ગુણ છે અને એક જીવ દ્રવ્ય છે, બેના નામ જુદા જુદા છે ને. સંખ્યા દ્રવ્ય કેટલા છે? એક. અને એમાં ગુણ કેટલા છે? અનંત. અનંત. લક્ષણ, જીવનું લક્ષણ શું છે? ચેતના. તો એક આપણે એક મુખ્ય લક્ષણ છે એટલે કહીએ છીએ, બાકી જીવ તો અનેક લક્ષણ વાળો છે ને, કે એમાં માનવું પણ છે, એમાં જાણવું પણ છે, એમાં લીનતા પણ છે, એમાં સુખ પણ છે, એમાં અનેક લક્ષણો છે. જયારે જ્ઞાન ગુણમાં એક જાણવા રૂપે એક જ લક્ષણ છે. ખ્યાલ આવે છે? પ્રયોજન. જીવનું પ્રયોજન શું છે? એટલે ઉલટું, પહેલા જ્ઞાનનું પ્રયોજન શું છે? જાણ. જ્ઞાનનું પ્રયોજન એક જ છે, જાણ. જીવનું પ્રયોજન શું છે? મોટો કરને લાયક પ્રયોજન. બાકી એસે સ્વાભાવિક પ્રયોજન ક્યારે? જીવતા બસ જીવ રૂપે રહેવું, જાણતા રહેવું, સુખી રહેવું, શ્રદ્ધામાં રહેવું. કારણ બધા ગુણોનું ફંક્શન પોતપોતાની રીતે થયા કરવું, એ જીવનું પોતાનો સ્વભાવ છે. તો દેહમાં એ રીતે ફરક ખ્યાલ આવે છે બધાને? તો હવે આપણે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન 88. દરેક ગુણના કાર્યક્ષેત્રની મર્યાદા શી છે? જે સી એટ સી લાસ્ટ ટાઈમ, હવે એકચુઅલી 89 છે પણ એક રિપીટ કરી. એક ગુણના કાર્યક્ષેત્રની મર્યાદા શું છે? તો ગુણના ગુણની મર્યાદા શું છે? હા, કેટલા સંખ્યા શું છે? જેટલી દ્રવ્યની મર્યાદા છે ઉતની જ ગુણની મર્યાદા. ખ્યાલ આવે છે બધાને? જેટલા અસંખ્યાત પ્રદેશમાં દ્રવ્ય રહેશે એટલા જ અસંખ્યાત પ્રદેશમાં ગુણ. આ શું કામ ક્વેશ્ચન આવ્યો? હા, ગુણ ક્યાંય દ્રવ્યની બહાર જઈને કઈક જાણી આવતા હોય તો એવું નથી. જ્યાં જ્યાં દ્રવ્ય છે ત્યાં ત્યાં ગુણ છે, એટલે જેટલું દ્રવ્ય નું ક્ષેત્ર છે તેટલું ગુણ નું ક્ષેત્ર. થોડા થોડા આગળ આવી જાઓ, પાછળ થોડી બોલાય. હવે આપણે ક્વેશ્ચન નંબર 89, એવું કયું દ્રવ્ય છે જેમાં સામાન્ય ગુણો ન હોય? કેમ નથી? કેમ કે સામાન્ય ગુણ જ એને કહેવાય કે જે દરેક દ્રવ્યમાં હોય, અને જો એવું દ્રવ્ય હોય કે જેમાં સામાન્ય ગુણ ન હોય તો એ દ્રવ્ય જ નથી, તો એ દ્રવ્ય છે. આગળ, દ્રવ્યમાં સામાન્ય ગુણ ન હોય તો શું દોષ આવે, અને વિશેષ ગુણ ન હોય તો શું દોષ આવે? આપણે જોયા નથી સામાન્ય ગુણ, હજી આપણે જેમ જેમ જોશું એમ યુ વિલ રિયલાઇઝ કે સામાન્ય ગુણ એકચ્યુઅલી પ્રૂવ ધી એક્ઝિસ્ટન્સ ઓફ દ્રવ્ય, કે કોઈ દ્રવ્ય દ્રવ્ય તરીકે છે એ પ્રૂવ કરવું એ સામાન્ય ગુણનું કાર્ય. વેરેસ એ દ્રવ્ય કયું છે એ આઈડેન્ટિફાય કરવું એ વિશેષ ગુણનું કાર્ય. તો જો એમાં સામાન્ય ગુણ ન હોય તો એનું એક્ઝિસ્ટન્સ જ પ્રૂવ નહીં થાય, અને જો વિશેષ ગુણ નહીં હોય તો એ કયું દ્રવ્ય છે ખબર નહીં પડે. પણ એવું એકચ્યુઅલી પોસિબલ જ નહીં, ધીઝ આર ઓલ હાઇપોથેટિકલ સિચ્યુએશન. ઓકે, હવે નાવ ધ ટોપિક રિલીઝ થાય કે સામાન્ય ગુણો કેટલા છે. સામાન્ય ગુણો એટલે કે એવી ક્વોલિટી જે દરેક દ્રવ્યમાં હોય. તો એવી ક્વોલિટી કેટલી છે જે દરેક દ્રવ્યમાં છે? કેમ તો અનેક છે, એકચ્યુઅલી અનંત છે. અનંત તો આપણે ગણી શકતા નથી, તો આમ જોવા જાય તો અનેક છે. આપણે એકચ્યુઅલી ગણવા જઈએ તો 15 એક ગણે તો ગણાવી શકાય છે, પણ હવે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કયા છે? તો 6 ગુણો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. એ 6 ગુણોની આપણે હવે ચર્ચા અહીંયા ચાલશે. 6 કયા છે? સામાન્ય. અહીંયા હું લખી રાખું એટલે આપણને એક વિઝન આવે એના માટે. અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, ગુરુ, લઘુત્વ અને પ્રદેશત્વ. લાસ્ટ ક્લાસમાં કોણ કોણ નહીં હતું? રાહુલભાઈના ક્લાસમાં. ઓકે, તમે એવું કોઈ છે જેને આ 6 નામ પહેલી વાર સાંભળ્યા હોય? 6 નામ સાંભળેલા છે ના, એ અલગ છે. અગુરુ લઘુ તો એ ગુણ અલગ છે ને આ ગુણ અલગ છે. આપણે જો આમાં એક એક ગુણ લેશું, રાહુલભાઈ એક ઓવરવ્યૂ તો આપી જ દીધું છે, બટ દેર ઇઝ લોટ ઓફ મેટર ઇન ઈચ ગુણ. તો મે બી એક ક્લાસમાં આપણો એક જ થશે તો બે જ થશે. તો હવેથી લઈને નેક્સ્ટ 3-4 ક્લાસ સુધી તમારે એ વિઝન રાખવાનું છે કે આપણે સામાન્ય ગુણ ભણીએ છીએ, એના 6 ડિવિઝન આપણે ભણીએ છીએ. હવે એક એકમાં આપણે ઘણા ડિટેલમાં જોશું, આટલું બધાને ખ્યાલમાં આવે છે? અને વન્સ યુ આર ડન ધેન યુ વિલ અગેન કમ બેક અને એક ઓવરવ્યૂ કરશે. ઓકે, તો સૌથી પહેલો છે અસ્તિત્વ ગુણ. જો સામાન્ય ગુણો અનેક છે પણ મુખ્યપણે જાણવા યોગ્ય 6 છે, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પ્રદેશ. ઓકે, બિફોર વી ગો ફર્ધર, કોઈને આના સિવાય હજીના સામાન્ય ગુણ ખબર છે? હજી બીજા કોઈ સામાન્ય હોય? કોઈ નહીં. ના ના, સામાન્ય આના સિવાય અનેક છે. જે 44 શક્તિઓ છે ને એમાં ઘણા આવે છે. જો એક તો વીર્ય ગુણ, વીર્ય સાંભળ્યું છે, એ વીર્ય આમ તો જીવ નો ગુણ કહેવાય છે, પણ ખરી રીતે છ દ્રવ્યમાં વીર્ય ગુણ છે. પછી ભાવ શક્તિ, ભાવ એટલે પોતાના સ્વભાવ રૂપે પરિણમવાની શક્તિ, હા બધામાં છે. અભાવ શક્તિ, પરના સ્વભાવ રૂપે નહીં પરિણમવાની શક્તિ, એ બધામાં છે. ખ્યાલ આવે છે? આના સિવાય અનેક ધર્મો છે, જે પ્રવચન કાળમાં કે ક્યાંક 14 ધર્મ આવે છે, અને એકબીજાથી વિપરીત. સ્વચતુષ્ટય, સ્વચતુષ્ટય, નિત્ય અનિત્ય, એક અનેક, આ બધા સામાન્ય ગુણો છે. ખ્યાલ આવે છે? એવા તમે કાઉન્ટ કરવા જાઓ તો અનેક. પણ અહિયાં આપણે બેઝિક ભણીએ છીએ, એટલે આપણે 6 ની મુખ્યત્વે ચર્ચા કરીશું, એના સિવાય ડિટેલમાં પછી ગણીશું. અસ્તિત્વ ગુણ, સૌથી પહેલો ક્વેશ્ચન 92, અસ્તિત્વ ગુણ ને ગુણ ની વ્યાખ્યામાં ઉતારો. આપણે ગુણ ની ડેફિનેશન શું જોઈ હતી? એ દ્રવ્યના પૂરા ભાગમાં છે અને સર્વ અવસ્થામાં. હવે અસ્તિત્વ ગુણ ની વાત કરીએ તો કે અસ્તિત્વ ગુણ દરેક દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે છે. ખ્યાલ આવે છે? 93, અસ્તિત્વ ગુણ કોને કહે છે? કોઈને એક્ઝેક્ટ ડેફિનેશન ખબર છે? યાદ છે જોયા વગર? ઓકે, કોઈ જોઈને વાત છે? જે શક્તિના કારણે દ્રવ્યનો કદી અભાવ ન થાય, એમાં સાથે સાથે એ પણ લઈ લેવાનું કે ક્યારે ઉત્પન્ન ન થાય, તેને અસ્તિત્વ ગુણ કહે છે. અસ્થિ પ્લસ સ્વ, અસ્થિ એટલે આપણે પહેલા શું જોયું તું? વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? 6 દ્રવ્ય છે. આમ તો અનંત છે, પણ 6 પ્રકારના દ્રવ્ય છે. બરાબર, કેવી રીતના ખબર કે 6 દ્રવ્ય છે? વોટ ઇફ 1000 યર્સ અગો મેબી દેર વોઝ 7, ઓર વોટ ઇફ
અસ્તિત્વ
નહીં હોય? કેમ કે એવું હોય તો 1000 યર્સ અગો મેબી વન ઓફ ધેમ વોઝ ડિસ્ટ્રોઈડ ફોર એવર, કે હવે છે જ નહીં, હવે 6 જ બચી ગયા. ખ્યાલમાં આવે છે? અથવા વોટ ઇફ કે મિલિયન યર્સ પછી એકાદ જીવનો જ નાશ થઈ જાય. આપણે બધા બધા ઇંગ્લિશ મૂવીઝમાં જોઈએ ને, ક્રેઝી કે કઈક અર્થક્વેક થશે કે કઈક થશે ને, બધા હ્યુમન્સ મરી જશે, ખાલી રોબોટ રહી જશે. તો શું થશે? ખાલી રોબોટ રહી જશે તો જીવ દ્રવ્ય નો નાશ થઈ જશે.
રોબોટ બનાવવા માટે જીવ
નાશ થાય? આવી ખાલી કલ્પનાઓ કરી શકાય છે, પણ આવું રિયાલિટીમાં ક્યારેય થતું નથી. કેમ? કેમ કે દરેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે, અને કેવળ જ્ઞાની જ જાણવું. ખ્યાલ આવે છે? ઓકે, આઈ વોન્ટ ટુ આસ્ક વન કે વિશ્વમાં ટોટલ 6 નહીં, આમ ટોટલ કાઉન્ટ કરવા જઈએ તો કેટલા દ્રવ્ય છે? અનંત છે ને, કેમ કે જીવ અનંત છે, ઉદ્ગલ તો એનાથી અનંતાનંદ, બધું મળાવીને પણ અનંત. હવે અસ્તિત્વ ગુણ સામાન્ય ગુણ છે, તો નંબર ઓફ અસ્તિત્વ ગુણ કેટલા? 1, આઈ એમ ગિવિંગ યુ ઓપ્શન, 1, સંખ્યાત, અસંખ્યાત, અનંત. એક એટલે એક જ છે. કેમ એક જ છે? અસ્તિત્વ છે, સામાન્ય છે ને, બધામાં જ છે, તો એક જ સફિશિયન્ટ છે ને, વધારે શું કામ જોઈએ? ફરી વિશ્વમાં જીવ અનંત, ઉદ્ગલો અનંતાનંદ, તો ટોટલ નંબર ઓફ દ્રવ્ય કેટલા? અનંત. હવે અસ્તિત્વ ગુણ બધામાં જ છે, તો નંબર ઓફ અસ્તિત્વ ગુણ કેટલા? એક જ સફિશિયન્ટ છે ને, કેમ કે અનંતાનંદમાં એક જ સફિશિયન્ટ છે. જીવ મે ભી હૈ, પુદ્ગલ મે ભી હૈ, આકાશ કાલ મે ભી હૈ, સભી મે. તો સબ મિલા કે અગર દ્રવ્ય અનંત અનંત હૈ તો નંબર ઓફ અસ્તિત્વ ગુણ કિતને? બોલો. વેરી ફાઇન. વોટ આર યુ સેઇંગ? અનંતાનંદ. વાય? હા, સી, વેરી ગુડ. ઈચ દ્રવ્ય હેઝ ધેર ઇન્ડિવિજ્યુઅલ અસ્તિત્વ ગુણ. અસ્તિત્વ ગુણ ઇઝ અ સામાન્ય ગુણ, મતલબ કોમન છે દ્રવ્યમાં છે, પણ દેટ ડઝન્ટ મીન કે બધામાં એક જ શેરિંગ થાય છે. બધાના અસ્તિત્વ ગુણ જુદા જુદા છે. એક જેવા હોવા છતાં મારો અસ્તિત્વ ગુણ, તમારો અસ્તિત્વ ગુણ, આ પુદ્ગલ દ્રવ્ય નો અસ્તિત્વ ગુણ, આકાશકાળ નો અસ્તિત્વ ગુણ જુદા જુદા.
અસ્તિત્વ છે,
ગુણ અસ્તિત્વ છે, એનો સ્વભાવ સિમિલર છે. તો મેં શું પૂછ્યું? નંબર ઓફ અસ્તિત્વ ગુણ કેટલા? તો દરેક દ્રવ્યના જુદા જુદા. આ ખ્યાલ આવે છે ભાઈ? પાછળ મળે ખ્યાલ આવે છે? આગળ વધીએ. હવે શું કે છે? આદિનાથ ભગવાન બિરાજતા હતા ત્યારે આપણે હતા કે નહીં? કેવી રીતના ખબર પડી? કેમ કે દ્રવ્યનો નાશ થતો નથી અસ્તિત્વ ગુણને કારણે. આગળ. ઈશ્વરે વિશ્વ બનાવ્યું એ સાચું કે ખોટું? ખોટું. કેમ? કેમ કે અસ્તિત્વ ગુણના કારણે અનાદિકાળથી વિશ્વ એમને એમ છે, કોઈ બનાવ્યું નથી કોઈ. આપણે ન્યૂટન ભાઈ પણ કહે છે ને, ન્યૂટન ભાઈ શું કે છે? હા, મેટર કેનોટ બી ક્રિએટેડ નોર કેન ઇટ બી ડિસ્ટ્રોઈડ, ઇટ ઓનલી ચેન્જિસ ઇટ્સ ફોર્મ. એક કદાચ એમને જૈન શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો હતો ત્યારે. કેમ કે આપણે શું કહીએ છીએ કે દ્રવ્યનો ક્યારે નાશ થતો નથી અને કોઈથી ઉત્પન્ન થતા નથી. કેમ? અસ્તિત્વ ગુણને કારણે. પણ શું થાય છે કે એની પર્યાયો બદલાયા કરે છે. તો ઇટ ચેન્જિસ ઇટ્સ ફોર્મ, એટલે કે પર્યાયો બદલાયા. આગળ. ગુણ એટલે શું? કે દ્રવ્યમાં એ જાતની પર્યાય પ્રગટ કરવાની શક્તિ, જેવી રીતના કે જીવમાં જ્ઞાન થી જાણવાની શક્તિ. શું જાણે છે એની વાત નથી, શું જાણે છે એ પર્યાય નું કામ છે. પણ જીવમાં જાણતા રહેવાની શક્તિ ક્યારે નહીં હોય? પણ જાણે છે. અચ્છા, એ જાણવાની શક્તિ સપોઝ બદલાઈ જાય કે જીવની બદલે પુદ્ગલમાં હોય જાય, એવું ક્યારે બને છે? એવું ક્યારે બનતું જોવામાં આવતું નથી. એટલે દરેક દ્રવ્યના ગુણો એની પાસે જ છે. અથવા જાણવાની શક્તિ ત્રિકાળ છે કે અમુક ટાઈમ માટે જ રહેશે? ત્રિકાળી છે. એટલે ગુણ કેવા છે? એ ગુણ કોન્સ્ટન્ટ છે. બરાબર છે? આટલું બધું સમજાયું. આગળ વધુ. વનસ્પતિ કાયિક હોય કે ગમે તે કાયિક હોય, જીવ છે ને જાણવાની શક્તિ છે. પછી કોઈ પણ ભાવમાં હોવા દો ને, કોઈ પણ ગતિમાં હોવા દો. ઓકે, આગળ. 96. કોઈ જગતની રક્ષા કરે છે? આપણે જોયું બનાવ્યું કોઈએ છે, નથી બનાવ્યું. તો રક્ષા કોઈ કરે છે? નથી કરતા. કેમ? કેમ કે દ્રવ્યનો ક્યારે નાશ પણ નથી થવાનો ને. જો નાશ જ થવાનો તો કોઈ રક્ષા કરવાની જરૂર શું છે? આગળ. 97. કોઈ જગતનો સંહાર કરે છે? સંહાર એટલે ડિસ્ટ્રોય કરે છે. કરી શકે છે? કરી જ નથી શકતા. અસ્તિત્વ ગુણના કારણે દ્રવ્યની ક્યારે ઉત્પત્તિ નથી, એને કોઈ રક્ષા કરવાની જરૂરત નથી, ને એનો ક્યારે નાશ થતો નથી. અચ્છા આગળ એમાં શું લખે છે વાંચીએ છે 97 ની સેકન્ડ લાઈન. દ્રવ્ય સ્વરૂપ ના કારણે દરેક દ્રવ્ય પોતે જ સદાય પોતાના નવા નવા પર્યાયો ઉત્પન્ન કરે છે. આપણે જોશું દ્રવ્ય સ્વરૂપ નું શું કામ છે કે પર્યાયો નવી નવી ઉત્પન્ન થયા છે. તો આપણે જોઈએ ને વિશ્વમાં કોન્સ્ટન્ટ બદલાવ થયા કરે છે. કમ્પ્યુટર પહેલા હતા નહીં હતા, આ સ્માર્ટફોન હતા નહીં હતા, ઉદ્વેલો હતા. આજે જે પ્લાસ્ટિક થી બન્યું છે કાચ થી બન્યા છે, મેટલ થી બન્યા છે. તો પ્લાસ્ટિક કાચ ને મેટલ પહેલા હતા ત્યારે પણ પહેલા પણ હતા, ખ્યાલ આવે છે. એની અંદર રહેલા પરમાણુ એટમ્સ ને મોલિક્યુલ્સ પહેલા હતા. ગમે તે મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન આજે આપણે લઈએ, ફૂટબોલની જ વાત કરીએ, કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન, આના સિવાય કોઈ બીજી વસ્તુ થી બને છે નથી. આ તો આપણે તો પણ સ્કંદ લઈએ છીએ, ઉજ્જવલ સ્કંદ, સમજાય છે. ઉજ્જવલ પરમાણુ કેવા હોય કે એનાથી પણ સૂક્ષ્મ હોય, જે ઇલેક્ટ્રોન એનાથી પણ સૂક્ષ્મ, જેના માટે સાયન્સમાં નામ જ નથી. તો આપણે એને જૈનિઝમમાં પરમાણુ કહીએ, ખ્યાલ આવે છે. આગળ 98 આ ઉપરથી સિદ્ધાંત શું સમજવો કે દરેક દ્રવ્ય ત્રિકાળ ત્રણેકાળ જુદું જુદું સ્વતંત્ર છે અને દરેક દ્રવ્યના પોતપોતાના કારણે પર્યાય અપેક્ષાએ નવી અવસ્થા ઉત્પન્ન થાય. શું કહે છે કે ત્રણેકાળ દરેક દ્રવ્ય પોતપોતાની સત્તામાં જુદું જુદું રહે છે. અચ્છા આપણે શું જોઈએ છે કે બે જીવ છે, સમજો મેં ઓર આપ. તો હમ લોગ શાયદ 100 સાલ પહેલે અપની પૂર્વ ભવ મેં એક મિલી જુલી અવસ્થા મેં એક હી જીવ થે, દો અલગ નહીં થે, પહેલે એક હી થે. એસા હો સકતા હૈ ના હોય? કેમ? કેમ કે જીવમાં એવું ભેગું થવાની શક્તિ જ નથી. અમીબા ઇઝ એ બોડી, ઇઝ અ ફૂડગર. તો જે ઇટ હેઝ અ કેપેબિલિટી કે ઇટ વિલ એન્ગલ્ફ થિંગ્સ અને બીકમ પાર્ટ ઓફ ધ બોડી. કેમ કે બોડીમાં એવી શક્તિ છે પુદ્ગલમાં કે સ્કંદને ભેગા કરીને મોટું સ્કંદ બનાવે, અમુક સ્કંદને છોડી દે તો નાનું સ્કંદ બની જાય. ખ્યાલ આવે છે? ક્લિયર? વનસ્પતિ કાઈ અવડું મોટું દેખાય છે, આ આપણું આટલું મોટું શરીર છે એ શું છે? પુદ્ગલ નો સ્કંદ છે. આ નખ કાપી નાખીએ તો પુદ્ગલ જુદા થાય છે કે ને? આટલું આપણે જમવાનું જમીએ છે તો પુદ્ગલ જોડાય છે કે નહીં અંદર? તો આ સ્કંદમાં અનેક પુદ્ગલો રોજ જુદા થાય છે, અનેક પુદ્ગલો રોજ નવા જોડાય છે. ખ્યાલ આવે છે? જીવનું એવું નથી થતું,
જીવમાં
હા જીવમાં કેવું છે કે જીવની આખી સત્તા એવી ને એવી અનાદી કાઢતી રહે છે. અને એના ફોર્મ ચેન્જ થયા કરે છે, ક્યારેક અત્યારે હ્યુમન ફોર્મમાં છે, પછી ડોગ ના ફોર્મમાં હશે, પછી દેવ ના ફોર્મમાં હશે, બે અલગ અલગ ફોર્મમાં જીવ જાય છે. ખ્યાલ આવે? એ જે ફોર્મમાં જાય છે એના જેવું બિહેવ કરે છે. એ જુદા જીવ છે. જેવી રીતના મારી મારું એક્ઝિસ્ટન્સ છે ને અત્યારના, મારું અને તમારું એક્ઝિસ્ટન્સ જુદું છે કે ને? એવી રીતના બોડીની અંદર બોડીના આધારે રહેવાવાળા અનેક માઇક્રો ઓર્ગેનિઝમ છે. એ છોડો, એની અંદર રહેવાવાળા અનંત નિગોજના જીવો છે. આપણા બ્લડ સ્ટ્રીમમાં રહે છે, આપણા મસલ્સમાં રહે છે, કોથમાં રહે છે, બધે જ છે. અને દરેક જીવની સત્તા જુદી જુદી, એના કર્મ પરમાણુ જુદા જુદા, એની સાથે રહેલા એના શરીરના પરમાણુ જુદા જુદા.
આપણે આલુમાં અનેક જીવ છે,
એ બધા જીવનો સમૂહ છે, એક આલુમાં અનંત જીવ છે. નહીં, જો આ થોડું કન્ફ્યુઝન છે, ટોપિક ડાયરેક્ટ થાય છે. જીવ કેટલા પ્રકારના છે? જીવ પાવર હવે ઇન્દ્રિય થી જોઈએ તો એક ઇન્દ્રિય, બે, ત્રણ, ચાર, પાંચ, બરાબર. હવે એને જીવ ના પ્રકાર જોઈએ તો એક ઇન્દ્રિય માં કેટલા જીવો છે? પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. હવે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ એમ કહેતા તો ઈ જાતના પૂજ્યલો આવે છે, ખ્યાલ આવે છે? આ ખાલી શોર્ટ માં કહેવાની પદ્ધતિ છે. બાકી કેવું શું જોઈએ? પૃથ્વી કાયિક જીવ, જલ કાયિક જીવ, કે જલ જેનું કાયા છે એવા જીવ, ખ્યાલ આવે છે? બાકી ખાલી જલ કહેતા તો પાણી દેખાય છે, એ તો પૂજ્યલ છે, સાચું ક્લિયર છે? આ વનસ્પતિ કહેતા આ જે દેખાય છે એ જીવ નથી, જે દેખાય છે એમાં તો વર્ણ ગુણ છે ને, તો એ તો પૂજ્યલ છે. એની પાછળ એવી કોઈ શક્તિ રહેલી છે જે જાણવાનું કાર્ય કરે છે, એની અંદર જે વનસ્પતિ કાયિક જીવ છે. ક્લિયર? ના, આ જે પાંદડાઓ દેખાય છે ને, એ દેખાય છે ને, દેખાય છે તો એનામાં વર્ણ ગુણ છે કે નહીં? તો વર્ણ છે તો સ્પર્શ ગંધ વર્ણ છે કે નહીં? તો બધા પૂજ્યલો છે. જેવી રીતના હું જાણું છું ને, તમે જાણો છો ને, એવી રીતના એમાં એક જાણવાની શક્તિ રહેલી છે. એ પૂજ્યલ માં નહીં, એવું એક દ્રવ્ય છે જે જાણે છે, જે વનસ્પતિ કાયિક જીવ છે. એ અદ્રશ્ય છે, અવસ્થિત છે, દેખાતું નથી. આજે પૂજ્યલ જે છે વનસ્પતિનું શરીર, વનસ્પતિ કાયિક જીવનું શરીર એ જળ છે. જેવી રીતના આ શરીર જળ છે કે નહીં, એવી રીતના એ શરીર જળ છે. મારી અંદર જીવ રહેલો છે ને, એવી રીતના એની અંદર જીવ રહેલો છે. ક્લિયર બધાને? ઓકે. હા, પૂજ્યલ સિવાય બાકી બધા અદ્રશ્ય છે. અદ્રશ્ય એટલે અમૂર્તિ.
વાયુ પણ અદ્રશ્ય છે,
પણ એ વાયુ છે તો પૂજ્યલ છે, પણ એ એટલા નાના છે કે આપણી આંખથી દેખાતા નથી, બરાબર? પણ જીવ, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશ ને કાળ એ નાના નથી, પણ એનો સ્વભાવ જ અલગ છે કે આંખથી કે કોઈ પણ જે ઇન્દ્રિય જ્ઞાન છે એનાથી દેખાય એવા નથી. ઇન્દ્રિય જ્ઞાન એટલે જે અવધિ જ્ઞાન, મનોપ્રિય જ્ઞાન આદિથી દેખાય એવા નથી. ક્લિયર? હવે આપણે અત્યારે નિગોટ ની વાત કરતા થઈ લાઈન બ્રિંગિંગ દે. વનસ્પતિ કાયિકમાં જરા ટુ સબ ટાઈપ, એકને કહેવાય સામાન્ય, એકને કહેવાય પ્રત્યેક, બરાબર છે? સાધારણ પ્રત્યેક. સાધારણ કહો, સામાન્ય કહો. સાધારણ એટલે એક બોડી અનેક જીવો, પ્રત્યેક એટલે એક બોડી એક જીવ. જેવી રીતે આ લીફ નું પાંદડું લઈએ આપણે, એમાં પ્લાન્ટ સેલ્સ કેટલા છે? અનંત નહીં પણ ઘણા બધા છે. ધેર આર લોટ્સ ઓફ ધેમ ને, મેબી 100,000, 1 લાખ, આઈ ડોન્ટ કાઉન્ટ કરવા પડે. જો એમાં એક સેલમાં એક જીવ હોય તો એ પ્રત્યેક જીવ કહેવાય, ખ્યાલ આવે છે? અને જો એમાં એક સેલમાં અનંત જીવો હોય તો એને સામાન્ય કહેવાય. તો નિગોદ કોને કહેવાય? કે જેમાં એક સેલમાં અનંત જીવો હોય, અને જેમાં એક સેલમાં એક જ જીવ હોય એને સામાન્ય, એને પ્રત્યેક વનસ્પતિ કહે છે. તો આપણા શરીરમાં જે રહેલા છે એ પણ એક સેલમાં અનંત અનંત જીવો છે, અને એક સેલમાં એક પણ છે. બધા જ જાતના જીવો આપણી અંદર રહેલા છે, ખ્યાલ આવે છે? આપણી વાત શું ચાલતી હતી? કે આ શરીર એનો અધિષ્ઠાતા, એનો માલિક જીવ, જીવનો માલિક નથી, પણ કહેવા માટે કે ભાઈ આ શરીર કોનું? તો કે મારું. એ મારું જે ઈ જીવ કયો? કે એ હું, એ હું સોમેલ, જે આકાશ ઓલામાં પ્રસરેલો. એના સિવાય જે મારા ઇન્ટેસ્ટાઇન ની લાઇન્સ માં રહેલા બેક્ટેરિયા, બરાબર છે? માઇક્રોબ બેક્ટેરિયા આખા બોડીમાં બધે છે કે નહીં? તો એ માઇક્રોબ બેક્ટેરિયા નું એનું શરીર છે કે નહીં? છે કે નહીં? એનું શરીર જુદું છે, એ આ શરીરનો માલિક નથી, ખ્યાલ આવે છે? ઓકે, હવે એના સિવાય આ સ્કિન સેલ્સ પણ છે કે નહીં? તો આપણે એને શું કહીએ છીએ, લિવિંગ કહીએ છીએ. આ સેલને લિવિંગ સેલ કહીએ છીએ કે નહીં? એવી રીતના પ્લાન્ટના એક પાંદડામાં, એક પ્લાન્ટ સેલમાં એક જીવ, તો આ એક સ્કિન સેલમાં કેટલા જીવ? એમાં પણ જીવ તો છે કે નહીં? અહીંયાનો જીવ અલગ, બધા ઇન્ટેસ્ટાઇન વાળા જીવ અલગ, અને આ આખો જીવ સેલ પુટલ છે, એની અંદર જીવ રહેલો છે. આપણે સાયન્સમાં જે પણ ભણ્યા હોય, સેલને કટ કરીને અંદર શું દેખાય? સાયટોપ્લાઝમ દેખાય, ન્યુક્લિયસ દેખાય, જે પણ બધું અંદર, બરાબર છે? એ શું છે બધું? બધો પૂજગલ જે જે દેખાય છે, એ નિશ્ચયની વાત અલગ છે. આમ માલિક નથી, નથી. આ તો અત્યારના જે વ્યવહારથી સમજાવવો છે એમ કહેવાય કે આ શરીરનો માલિક એક જીવ, વ્યવહાર નહીં. ખ્યાલ આવે છે? આપણે એમ કહીએ ને મારા પુત્ર એટલે મારા કર્મ, તો કઈ કર્મ મારા થોડી છે કહેવાની? આ બધાને ખ્યાલ આવે છે? એટલે બધા જીવના અસ્તિત્વ ગુણ જુદા જુદા, અને દરેક જીવ પોતપોતાના અસ્તિત્વ ગુણથી પોતપોતાની સત્તામાં હયાતી રાખે છે. ખ્યાલ આવે છે?
આગળ વધીએ. હા બોલી બોલી.
મેં મારી પોતા,
હા
આઈ એમ લખ્યું હતું જીવ.
યસ,
હું જીવ પણ છું.
મેં તો મેરા જીવ.
હા
ઠીક છે.
એક દૂસરા જીવ આપણે બોલા, ઇન્દ્ર કે ઇન્દ્ર કે ઇન્દ્ર ડેટ પર ઇન્દ્ર સાહેબ ને કોઈ ઠીક અલગ. હા, તો અલગ જીવ.
સી, દિસ ઇઝ વન ઓફ ધ મેઇન ક્વેશ્ચન્સ ધેટ વી હેવ ટુ સોલ્વ, રાઈટ? કે યે કોરા બોડી, સમજીએ પૂરા બોડી, રાઈટ? બોડી મતલબ ઇધર મેરે હાથ ભી હૈ, રાઈટ? ઇધર પેર ભી હૈ, સમજીએ, હે કે નહીં? અભી ઇસમે બહોત સારે બેક્ટેરિયા ભી હૈ, હર એક સ્કિન કે સેલ્સ હૈ, બોન કે સેલ્સ હૈ, મસલ્સ કે સેલ્સ હૈ, સભી સેલ્સ હૈ ના, અને ઉસમે આત્મા ભી હૈ, ઠીક હૈ? તો ઇધર ક્યાં ક્યાં મેટર ભરા હુઆ પહેલે વો સમજો. એક આત્મા હૈ જો પૂરે બોડી મેં સ્પ્રેડ હૈ, દેટ ઇઝ વન. મતલબ આઈ એમ જસ્ટ નંબરિંગ થિંગ. તો એક વો હૈ જો એક આત્મા હૈ જો પૂરે બોડી મેં. દૂસરા ક્યા હૈ કે અનંત પુત્ર પરમાણુ હૈ જિસસે પૂરા બોડી બના હૈ. તીસરા ક્યા હૈ, ઇસમે બહોત સારે બેક્ટેરિયા કે જીવ હૈ और उनके शरीर है. चौथा क्या है जो हमने देखा कि ये सब पुद्गल
से,
हाँ, अपने बीजू शू जो कि जो पुद्गल से पूरा शरीर बना है, वो पुद्गल को भी हम लिविंग सेल्स बोलते हैं ना, तो उनमें भी जीव होंगे, ठीक है? वो चार. पांच, अपने जो ब्लड मसल्स आदि के आधार से रहने वाले निगोदिया जीव अनंत अनंत, इतना मैटर इसमें भरा है. अभी ये सब को वी एसोसिएट दिस एज मी, राइट? व्हाट इज मी? मी इज जीव, वो मेरा वाला जीव, ये शरीर, ये मेरा ज्ञान, ये मेरे राग द्वेष के भाव, ये सब कुछ को मिला के हम क्या बोल रहे हैं कि ये मैं हूं. मतलब ये जो चार पांच चीज मैंने गिनाई, वो सबको हम अपनी सत्ता के अंदर ले लेते हैं कि नहीं, राइट?
यही पुद्गल अनंत जीवों का समूह है.
वो एक मिनट है, तो इसमें एक जीव नहीं है, अनंत जीव है, अनंत पुद्गल के परमाणु है, अनंत कारमाण वगैरह वगैरह सब कुछ है. तो प्रश्न ये उठता है कि अभी इसमें मैं कौन हूँ? मेन क्वेश्चन बॉइल डाउन टू दैट ना, कि इतना सब स्टडी करके, सब मगजमारी करके, वी नीड टू आइडेंटिफाई कि भाई ये सब चीजें मैं कौन हूँ, कि किसके लिए मैं सब मेहनत कर रहा हूँ. समझ में आ रहा है? दिस इज द होल ऑब्जेक्टिव ऑफ वेद विज्ञान. वेद विज्ञान करवा आज पर्पज से माता कि आप बद्दू जाने ने भाई आमा हूँ कौन? अगर
व्यवहार की कंट्रोल,
तो देखिए ये जो एक पहला वाला जीव हमने लिया, कि जो जीव एक है पूरे शरीर में हर जगह फैला हुआ है, बाकी जो जीव है वो अपने अपने शरीर के साथ फैले हुए हैं, अपने अपने सेल्स में है, अपने अपने बैक्टीरिया में, बराबर है। अगर वो जीव मैं होता तो ये आंखें मेरे विकल्पों से काम नहीं करती ना, क्योंकि मैं तो अंदर पेट में हूँ। अपने अंदर पेट ना जो बैक्टीरिया है, अपने आंखें दीजिए जो ये इन्हें जना जाए न जना तू क्यों तो ये जीव जुदा है અને હું જુદો છું, એટલું તો નક્કી થયું કે નહીં? નક્કી થયું ને? પછી જેટલું દેખાય છે તો બધું પૂજલ જ છે, તો પૂજલ તો હું નથી તો ક્લિયર થઈ ગયું કેમ કે હું જીવ છું, એની એ કાયા છે। પણ સમજાય છે, આવું વિચાર કરી કરીને આમાંથી આ હું જીવ જુદો છું અને બાકી બધું મેકેનિઝમ જુદું છે એવું આપણે આપણા જ્ઞાનમાં ભેદ પાડવાનો। ખ્યાલ આવે છે
બધાને?
આપણે આપણા જ્ઞાનમાં એકચુઅલી કઈ બોડીથી જીવ સેપરેટ નહીં કરી શકો હમણાં, પણ જ્ઞાનમાં એવું ભેદ પાડવાનો છે કે હું જીવ જુદો અને આ બાકી બધું જુદું, એ બધામાં કુદરત જીવ બધું આવી ગયું। ખ્યાલ આવે છે? તો આગળ વધશે તો 98 આ ઉપરથી સિદ્ધાંત શું સમજવો કે દરેક દ્રવ્ય ત્રિકાળ જુદે જુદું સ્વતંત્ર છે અને દરેક દ્રવ્યમાં પોતપોતાને કારણે પર્યાયો અપેક્ષાએ નવી નવી અવસ્થાઓ ઉપજ્યા કરે છે। શું કહે છે કે દરેક દ્રવ્ય જુદું જુદું છે, એની સત્તા અનાદિ અનંત દરેક દ્રવ્યની છે, પણ દરેક સમયે એની પર્યાયો પ્રેઝન્ટ ફોર્મ બદલાયા કરે છે। પ્રેઝન્ટ ફોર્મ કોને કારણે બદલાય છે? પોત પોતાની શક્તિને જ કારણે। આપણે જોશું આગળ વસ્તુ તો દ્રવ્ય છે, બોલ એ પછી આપણે આગળ જોશું। પૂર્વ પર્યાયનો નાશ થાય છે, વર્તમાન પર્યાય પણ નવી રીતે ઉત્પન્ન થાય છે અને દ્રવ્ય એવું ને એવું કાયમ હોય છે। તો આપણે હમણાં ઉપાધ્યાય ધ્રુવમાં ઘણું ડિટેલમાં જોયું ને, લાસ્ટ પોર્શનમાં, કે પૂર્વ પર્યાયનો નાશ નવી પર્યાયની ઉત્પત્તિ અને દ્રવ્ય ત્રિકાળ એવું ને એવું છે। ખ્યાલ આવે છે? આ અસ્તિત્વ ગુણને કારણે દ્રવ્ય અનાદિ અનંત ત્રિકાળ ગુણને આગળ 99 જીવના અસ્તિત્વ ગુણને જાણવાથી શું લાભ થયો એ આપણે થોડું ટેમ્પરરી હોલ્ડ પર રાખ્યો છે। જો હવે આમાંથી બીજી વસ્તુ અમુક આપણે જોઈએ છે, જો આ એક જે બાલબોધ પાઠ માળો છે ને, બાલબોધ 1, 2, 3 એની એક કલ્પનાબેન જૈન કરીને છે, એમણે ગાઈડ લખી છે, ગાઈડ એટલે ક્વેશ્ચન આન્સર ફોર્મમાં, એના પર વધારે ડિટેલ છે। તો એમાં દ્રવ્ય ગુણ પર્યાયનું ચેપ્ટર છે બાલબોધ 3 માં, એમાંથી હું વાંચું છું। એક બે વસ્તુ આપણે પહેલા મિક્સ કરીએ, તો સામાન્ય ગુણ સમજવાથી શું લાભ થાય? આપણે ગુણ સમજવાથી શું લાભ થાય જોયું પહેલા, સામાન્ય ગુણને સમજવાથી શું લાભ થાય? કે એક તો દરેક દ્રવ્યમાં સામાન્ય ગુણ છે, માટે કોઈ દ્રવ્ય નાના મોટા નથી। આપણને શું લાગે કે જીવમાં ભગવાન થવાની તાકાત અને પૂજલ, ઉદગલ તો સૌ તુચ્છ, એનામાં તો જ્ઞાન નથી, કઈ જ નથી, એમને એનામાં એના ગુણો છે, એની રીતે એની શક્તિ એનામાં છે, એવી રીતના એનામાં સ્પર્શ ગંધ વર્ણના ગુણો છે તો બીજા કોઈમાં નથી, એની સ્પેશિયાલિટી છે। દરેક દ્રવ્યની પોતપોતાની સ્પેશિયાલિટી છે અને પોતપોતાની રીતે એ દ્રવ્ય મહાન છે, બરાબર। હા, બીજું સામાન્ય ગુણ જાણવાથી શું ફાયદો થયો? જીવ દ્રવ્યનો જે મેઇન ગુણ જે છે, જે જીવ દ્રવ્યના ગુણો છે, તે અસ્તિત્વ વસ્તુ આદિ, એને કારણે આપણને જે ઉત્પાદ જે ગૃહમાં આપણે જોયેલું કેટલા બધા સિદ્ધાંતો પૂરું થાય છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત પૂરું થાય છે, પછી દરેક પર્યાયની પોતપોતાની કાર્ય કરવાની શક્તિ છે પૂરું થાય છે. બરાબર છે. આવી રીતના અનેક સિદ્ધાંતો આ સામાન્ય ગુણોને જાણવાથી પૂરું થઈ જાય. બાકી બધી
પછી આપણે આગળ વધીએ છીએ.
આમાં જો એ પણ ક્વેશ્ચન છે કે સામાન્ય ગુણો તમે કહો છો અનંત છે, તો તમે અહીંયા છ જ સુકામ ગણાવો છો? એ આપણે થોડું જોઈ લીધું છે, બાકીનું તમારે વાંચવું હોય તો અમારી તમે આગળ વાંચો. હવે આપણે અસ્તિત્વ ગુણ પર આવી જઈએ. અસ્તિત્વ ગુણને જાણવાથી શું લાભ થાય છે? બરાબર, એ આપણે આમાંથી જોઈએ છે. જો આમાં ઘણી બધી વસ્તુઓ છે, આમાં સાત લાભ દેખાડેલી, સાત લાભ ને જોવા હોય તો લગભગ આખો કલાક જોઈએ, પણ આપણે અત્યારે શોર્ટમાં જોઈએ છે. નંબર વન, અસ્તિત્વ ગુણને જાણવાથી સૌથી પહેલો ફાયદો શું થાય કે દરેક દ્રવ્ય અસ્તિત્વ ગુણને કારણે અનાદિ અનંત રહે છે. તો મતલબ મારો પણ ક્યારે નાશ થવાનો નથી ને, મારો ક્યારે નાશ થવાનો નથી એ વસ્તુ જાણીને જીવના સાત ભય દૂર થાય છે.
સાત ભય
દૂર થાય છે. આ સાત ભય કોઈને ખબર છે કયા કયા છે? હા, બહુ બહુ બઢિયા. આ લોક ભય, આ લોક નો ભય, આ લોક નો એટલે કે ભાઈ મારું મને ક્યાંય રોગ આવી જશે તો હું મરી જઈશ, તો મારું ક્યાંય
કઈ ભલું ભરું થઈ
જશે, તો મારો એક્સિડન્ટ નહીં નક્કી છે, પણ સપોઝ મારા પૈસા છીનવાઈ જશે તો ખ્યાલ આવે છે. આ બધા જે જીવના ભય છે, બધા જીવના ડર છે, એ બધા દૂર થાય છે. કેમ કે જીવને કોન્ફિડન્સ આવે છે, અરે હું જીવ છું, મારું કામ જાણવા દેખવાનું છે. એ જાણવા દેખવાનું કામ અનાદિકાળથી ચાલુ છે ને ક્યારે બંધ નથી થયું. તો આ ભાવમાં કઈ પણ થઈ જવા દો, મારા જીવમાં કઈ ફરક પડવાનો નથી. જ્યાં જીવને એવો કોન્ફિડન્સ આવે છે તો આ લોકનો ભય એનો દૂર થઈ જાય. પછી છે પરલોકનો ભય. પરલોકમાં હું ક્યાં જઈશ? દેવ ગતિમાં જઈશ કે નરક ગતિમાં જઈશ
કે તિર્યંશમાં જઈશ? ક્યાંય
નરકમાં જઈશ
તો મને કેટલા દુઃખો
ભોગવવા
પડશે?
તિર્યંશમાં જઈશ તો મને ખાવાનું કોણ આપશે? જ્યાં જીવની દ્રષ્ટિ આ શરીર સહિતની હોય તો એને આ બધા ભય લાગે, અને લાગશે જ, એનો કોઈ ઈલાજ નથી. પણ જ્યાં જીવ પોતાની જાતને દ્રવ્ય, જીવ દ્રવ્ય તરીકે જુએ, તો જીવ દ્રવ્યનું કામ ખાલી જાણવા દેખવાનું છે. અહીંયા હોય કે કોઈ સિરિયન્સની પર્યાયમાં હોય કે કોઈ દેવની પર્યાયમાં, ગમે ત્યાં હોય, મારું કામ ખાલી જાણવા દેખવાનું છે, તો મને કોઈ ભય નથી. જ્યાં જીવને આટલું બિંદાસ એક અંદરથી એક શક્તિ આવે છે, તો ઓટોમેટિકલી કોઈ ભય રહેતા નથી. અને જ્યાં આવા ભય રહેતા નથી ત્યાં જીવને શુભ ભાવ જ થાય છે, અને ડેફિનેટલી દેવલોકમાં જ જાય છે. ખ્યાલ આવે છે? તો પરલોકનો ભય રહેતો. પછી છે અકસ્માત બાદ મરણનો ભય, કે ક્યાંક મારું મરણ નહીં થશે તો. પણ જ્યાં જીવ અનાદિ અનંત રહેવાનો છે તેનું કોઈ મરણ જ નથી. ખ્યાલ આવે છે? કોઈ મરણ નથી તો કોઈ ભય નહીં. વેદના ભય, વેદના જીવનું કામ શું છે? જાણવા દેખવાનું એનું કાર્ય છે. જે જાતના પણ ઇમ્પલ્સિસ એને મળે છે, બધું જ એનું જાણવા દેખવાનું કાર્ય છે. ખ્યાલ આવે છે? હવે ઈ ઇમ્પલ્સિસ ને આ તો જીવની મિથ્યા માન્યતાને કારણે એને બે ભાગમાં ડિવાઈડ કરી દે છે, આ સારા અને આ ખરાબ. સાચા સાચા અલગ વસ્તુ છે. આ તો જીવની મિથ્યા માન્યતાને કારણે આ સંયોગો સારા છે, આ સંયોગો ખરાબ છે, એવું જીવે ડિસાઇડ કરીને રાખ્યું છે. ખ્યાલ આવે છે? જેવી રીતના કે હવા આવે છે તો હવા સારી કે નિકાલી, સરકમસ્ટાન્સીસ પર ડિપેન્ડ છે. કે સમર હોય તો સારી, વિન્ટર હોય તો નહીં સારી. હવે હવા તો હવા છે, અને એનેથી જે જીવ ને ઇમ્પલ્સ મળીને જાણવાનું કાર્ય થાય છે એ તો જાણવાનું કાર્ય છે, જાણવું ઇઝ ઓલવેઝ ન્યુટ્રલ. એના પછી જાણ્યા પછી જીવ એની માન્યતા સાથે એને કમ્પેર કરે છે કે હા જો આ જ્ઞાન થયું એ સારું, અને એને સારું થયું તો એને રાખવાનો ભાવ થાય છે કે હા હવા આવી
જોઈએ.
એને અનુકૂળ જાણીને જીવ એને ટકાવવા માંગે છે, અને જ્યાં એ ન ગમે જ્યાં ખરાબ માને તો એને પ્રતિકૂળ માનીને દૂર કરવા માંગે છે. ખ્યાલ આવે છે?
એવી જ રીતે
વેદના, વેદનાને એકચ્યુઅલી જોવા જઈએ તો ખાલી જ્ઞાનનું જ્ઞેય છે, જ્ઞાનનું જાણવાની વસ્તુ છે, પણ એ વેદના એને જીવે ખરાબ માનીને એને દૂર કરવાની જીવ ઈચ્છા કરે છે. ખ્યાલ આવે છે? તો જ્યાં અસ્તિત્વ ગુણને કારણે જાણ્યું કે ભાઈ જીવનું કાર્ય જાણવા દેખવાનું છે, આ વસ્તુને પણ જાણે જ છે, ખ્યાલ આવે છે? એનો વેદનાનો ભય. પછી છે અરક્ષા, ભાઈ મારી કોઈ રક્ષા નહીં કરે તો, મારું કોઈ ધ્યાન નહીં રાખે તો. પણ જ્યાં દરેક દ્રવ્ય સ્વતંત્ર છે ને પોતાના અસ્તિત્વ ગુણથી ટકે છે તો કોણ કોની રક્ષા કરે? પછી છે અગુપ્તિ, અગુપ્તિ ગુપ્ત જાણે છુપું રાખ્યું છે, અગુપ્તિ એટલે કે ખુલ્લું થઈ જશે, ભાઈ મારા કોઈ સિક્રેટ બહાર આવી જશે તો. એવો જીવને ભય છે, પણ જ્યાં જીવ પોતાના સ્વભાવની દ્રષ્ટિથી વિચારે છે તો જીવના કઈ સિક્રેટ જ નથી, જીવ તો જાણવા દેખવાનું કાર્ય કરે છે. જીવે આ પર્યાયમાં જે માયાચારીથી ખોટા કાર્ય કર્યા હોય એ જીવ એને છુપાવવા માંગે છે, પણ બાકી અનંત કેવડી ભગવાન તો અમે જાણે છે. અને જે અકસ્માત, અકસ્માત એટલે મારો એક્સિડન્ટ થઈ જશે તો આદિ, તો જ્યાં જીવે અસ્તિત્વ ગુણને જાણ્યું તો એના આ બધા ભય દૂર થઈ જાય છે. અને જો આ ભય દૂર થઈ જાય તો જીવ કેવો થાય છે કે નિશ્ચિંત, નિર્ભય, નિરાકુર, એકદમ સુખી થઈ જાય. સુખ, સી ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ થિંક અબાઉટ, મે બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ થિંક અબાઉટ, કે સુખ શું છે. આપણને કોઈ સારી સારા સંયોગો મળે જ્યાં આપણને જેવું જોઈએ એવા અનુકૂળ બધું આપણા અનુસાર હોય, બહુ હસવાનું આપણને મન થાય, શું આ સુખ છે? આવું સુખ હોય તો એ સુખ કાયમ રહેતું નથી, તમારે પ્રયત્ન પૂર્વક એને રાખી મૂકવું પડે છે. એમાં પણ અમુક ટાઈમ પછી આપણને કંટાળો આવે. સુખ તો કોને કહેવાય કે જ્યાં જીવ પોતાના આત્મામાં લીન થાય એને કોઈ જાતનો હવે વિકલ્પ જ નથી, એ આત્માના આનંદનો અનુભવ કરે છે, બહારના કોઈ જાતના સુખ દુઃખના વિકલ્પ જ એને નથી, કોઈ બીજું કઈ પરિણામ કરવાની ઈચ્છા નથી, પોતાનામાં જે શાંત ભાવથી રહે છે તે સુખ છે. તો જ્યાં જીવને અસ્તિત્વ ગુણનો સમજણ થાય છે ત્યાં જીવ જે પર અપેક્ષાથી પહેલા બેઠો હતો કે ભાઈ આ મારું કઈ કરી આપશે, હું આનું કઈ કરી આપીશ, આ મારી રક્ષા કરશે, પૈસા મારા માટે સારું કાર્ય કરશે, આ બધી એની ભાવના દૂર થઈને જીવ પોતાના અસ્તિત્વ પર કોન્ફિડન્સ રાખીને નિરાકુરતાથી શાંતિથી વિકલ્પો ઓછા કરીને બેસે ત્યાં એને સુખમાં અનુભવ છે. બીજા બધા દ્રવ્યની સત્તા પણ એના અસ્તિત્વ ગુણને કારણે છે. તો હું કોઈનું કઈ કરી નાખું, હું કોઈ જીવને બચાવી લઉં, હું કોઈ પૂજ્યને મારી રીતે પરિણામ આવું, આવી જીવના કરતાપણાની માન્યતા દૂર થાય છે. વિશ્વમાં અનેક જાતના કાર્ય થાય છે અને એક કાર્યનો બીજા કાર્ય પર આરોપ આપવામાં આવે છે, પણ ખરી રીતે એના એમ કહે ને કે સિદ્ધાંતના તળમાં જ એને જોતા દરેક દ્રવ્ય પોતપોતાની રીતે પરિણમન કરે છે. હારો, હવે એકચ્યુઅલી એક એક વાક્યમાં ઘણું કહેવા માટે છે પણ એમાં બહુ ડિટેલમાં જવા એવું નથી. જો જેવી રીતના દરેક દ્રવ્ય અનાદિ અનંત છે, દરેક ગુણ અનાદિ અનંત છે, પણ એની સામે આપણા જે લૌકિક સંબંધો છે એ અનાદિ અનંત નથી, એ તો આ ભાવ પૂરતા છે. બરાબર છે? આ ભાવ પૂરતા છે. તો હું કોઈ નું સારું કરી આપું, કોઈ મારા માટે સારું કરી આપે, અથવા કોઈ નું સારું કાર્ય હોય એમાં બહુ એનો પ્રશંસા કરું, કોઈના ખરાબ કાર્ય હોય એનું છુપાવું, વોટ વોટ આઈ પણ મારા કાર્યની પ્રશંસા કરું કે છુપાવું, બરાબર. સપોઝ મારા કોઈ ફ્રેન્ડે કઈ ન કરવા જેવું કર્યું હોય અને હું એને બહાર ન પડવા દઉં, અથવા તો હું કોઈનું બહુ બહુમાન કરું, મારા દુશ્મન નું કઈ નુકસાન કરું, આ બધી જીવની કરતા મતપણાની જે ભાવના છે ને બધી મિથ્યા માન્યતા છે. કેમ કે જીવના કઈ કરવાથી કઈ થતું જ નથી. દરેક દ્રવ્ય પોતપોતાના અસ્તિત્વ ગુણને કારણે છે અને આગળ બીજા ગુણો આવશે, વસ્તુત્વ ગુણો આદિ, એને કારણે પોતપોતાનું કાર્ય કરે છે. તો કોઈનું હું કઈ કરી આપું અને એના પરિણામ બદલાવી આપું એવું ક્યારે કઈ બનતું જ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર. આજે આપણે આટલા બધા ભેગા થયા છે, આપણે ઈચ્છા શું છે કે ભાઈ બધા મોક્ષમાં જઈએ, બધા સુખ થઈએ. એક દ્રવ્ય બીજા દ્રવ્યો કઈ કરી આપવાનું જયારે પછી વસ્તુ થઈ જાય ત્યારે બેકવર્ડ લુકિંગ માં આરોપ અપાય છે, હા ચલો આ હતા એટલે આનું કાર્ય થઈ ગયું. બાકી જયારે કાર્ય થાય છે ત્યારે કોઈ નિમિત્ત નથી. આજે કહેવાની પદ્ધતિ છે. આગળ કોઈ પણ દુર્ઘટના ઘટે, એક્સિડન્ટ આદિ થાય, કોઈ મારું નુકસાન કરી જાય, કોઈ ચોર મારું કઈ લઈ જાય, જીવ બધી જ વસ્તુ થી હવે નિર્ભર છે. કેમ? કેમકે અસ્તિત્વ ગુણને કારણે એને પોતાની સત્તાનો ફૂલ કોન્ફિડન્સ છે. પર દ્રવ્ય નું પરિણામ એની યોગ્યતા દેખાય છે. તો સમજો તમે કઈ જ કામ ન કરો અને કોઈ તમને ઇનહેરિટન્સ માં 10 કરોડ રૂપિયા આપી દે તો પણ તમારી બધી એફર્ટ, એટલે આઈ એમ નોટ સેઇંગ કે કઈ નહીં કરો. ધ પોઈન્ટ ઇઝ કે પુદ્દલ નું પરિણામન પોતપોતાની યોગ્યતાથી થાય. આપણા કરવાથી પણ આપણે બહુ મહેનત કરીએ અને નુકસાનમાં બધું હોય છે, અને આપણે મહેનત કરીએ અને ખૂબ કમાઈએ, કેમ કે પુદ્દલ નું પરિણામન છે એની યોગ્યતાથી થાય. જીવ નું કાર્ય શું છે? જીવ પોતાનો પુરુષાર્થ છે, સ્વભાવનું જાણવા દેખવાનું પુરુષાર્થ છે. અત્યારે તો આપણે એ જ પુરુષાર્થ. આગળ શરીરની સુરક્ષા હું કરું, શરીરને પતલું કરી નાખું, બહુ વજન વધી ગયું છે હવે ઓછું કરી નાખું, અથવા તો મારા વિટામિન ડી બહુ ઘટી ગયું છે મારે આમ કરવું પડશે, હવે આમ કરી નાખું તો હું સ્વસ્થ રહીશ, મારી આ મોટી બીમારી આવી ગઈ છે એટલે મારે ઓલું અમુક્ષ દવા ખાવી પડશે. આપણી હમણાં જ વાત થઈ ને, ખ્યાલ આવે છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકવા સમર્થ નથી. શરીરની અવસ્થા હું પલટાવી શકું એવી શક્યતા નથી. કેમ? આપણે નથી જોતા અમુક લોકો થોડા ચબી હોય, જરાય ખાતા ન હોય, બીજા એક રોટલી માણસ આપણે, પણ તો એનું શરીર વધ્યા જ કરે. ગમે તેટલી કસરત કરે ને અડધો કલાક પોણો કલાક કરે કલાક કરે એનું ઘટે જ નહીં. અને બીજા હોય મારા જેવા ગમે તેટલું ખાય ને એનું ક્યારેય ન વધે. એને વધારવા માટે ટેન્શન છે કે મારે ક્યારે વધે, પોતાને ઘટાડવા માટે ટેન્શન છે ક્યારે ઘટે. ખ્યાલ આવે? કેમ કે પુદ્દલ નું પરિણામન કરાવવા માટે આપણે શક્ય છે. અને હવે આપણે અત્યારના મનુષ્ય પર્યાયમાં એવા અમુક સંયોગો જોવામાં આવે છે કે ભાઈ હા જો આણે આ કર્યું એમ થઈ ગયું, પણ જેમની ડેફિનેટિવલી છે કે જો આણે આમ કર્યું થઈ ગયું તો બધા જ એમ કરશે ને થઈ જશે નથી દેખાતું. તો એનો મતલબ કે વન ઓન વન રિલેશનશીપ નથી કે આમ કરવાથી આમ થશે એવું પોસિબલ જ નથી. ખ્યાલ આવે છે? એટલે દરેક ઉદ્દલ નું પરિણામન પોતપોતાની યોગ્યતાએ થાય છે. આવો જીવને કોન્ફિડન્સ આવે છે અસ્તિત્વ ગુણ જાણવા. સિમિલરલી મારું અસ્તિત્વ પણ મારી સત્તાથી છે, મારી મોટાઈ મારી સત્તાથી છે. મોટા બંગલાઓ ગાડી એનાથી મારી મોટાઈ નથી. આજે આપણું વર્લ્ડ મેજરલી મટીરિયલિસ્ટિક થઈ ગયું છે. એવરીબડી રનિંગ બિહાઇન્ડ બિગર કાર, બિગર સેલરી, બિગર હાઉસ અને વધારે જાત માર્ગ. એમ કે ભાઈ દેખાવું જોઈએ, મારી પાસે મોટી ગાડી છે, સારા સારા કપડાં દેખાવા જોઈએ, एवरीबडी इज रनिंग अराउंड मटीरियल जहाँ अस्तित्व उनने जाने से तो भाई जल की सत्ता स्वतंत्र है मारी सत्ता स्वतंत्र है अपनी जो मान्यता है कि उज्जवल ने कारण मारी मोटाई दिखाए ये मान्यता फंडामेंटली रॉन्ग है ख्याल आ रहे तो आव समझता जीव ये जो खोटा पुरुषार्थ की पाछ भागत तो ये शांत पड़े अस्तित्व गुण जानवाना अनेक फायदा है कोई द्रव्य नानू मोटू नहीं कोई तत्व नानू मोटू नहीं પણ મારા માટે તો મારો જીવ દ્રવ્ય સૌથી મહત્વનો છે જીવ ઇન જનરલ મોટો નાનો નથી ઇન જનરલ વસ્તુ બધી જ સમાન છે ક્ષય દ્રવ્ય પણ મારા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે ભાઈ હું જીવ દ્રવ્ય છું માટે મારા માટે મારો જીવ દ્રવ્ય સૌથી મહત્વનું વ્યક્તિ તો એનું સ્વરૂપ સમજીને જીવ એને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે એ જ સૌથી કરવા લાયક કાર્ય આપણા માટે ખ્યાલ આવે છે તો આપણે અસ્તિત્વ ગુણનું સામાન્ય સ્વરૂપ આજે જોયું છે હવે આગળ વસ્તુત્વ ગુણ આજનું સ્વરૂપ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું કોઈને આમાં કોઈ ક્વેશ્ચન છે તો જીવવાની સ્થિતિ કરીએ
શરીરમાં
આ વિશ્વમાં છે ને આ વિશ્વમાં ખચોખચ એક પેલી બરણીમાં આપણે હળદર કેવી રીતના દબાવી દબાવીને ભરીએ કોઈ બલ્કી મટીરિયલ હોય તો પહેલા નાખીએ તો ઉપર સુધી ભરાઈ જાય પછી એને જરાક આમ ખકડાવી અંદર હોય છે પછી ઉપરથી હજી નાખો ત્યાં સુધી કે જ્યાં સુધી દબાઈ દબાવીને હવે ભરાય આ વિશ્વમાં એવી રીતના જીવ ભરેલા છે બધે દબાવી દબાવીને એક એક ખૂણામાં તમે જેટલી જગ્યા જો બધે જ જીવ છે એનો ભાવ ત્યાંથી પૂરો થાય છે હવે અહીંયા એ જન્મ લે વિશ્વમાં અનંત જીવ છે અને એક એક સમયે અનંત અનંત ના ભાવ પૂરા થાય છે એ અનંત ના ભાવ પૂરા થાય છે ક્યાંથી ક્યાં બીજે બધે ભાવ લીધા જ કરે
છે
એ જીવ નિગો દે આવું કમ્પલસરી નથી નિગો છે આપણા શરીર એટલે એ ફર્સ્ટ ના જીવ તો ત્રણ જીવ હોય શકે કઈ જાતના આપણને ખબર નથી હે જીવાણી ભારતી સ્વરી જપો
જોતે
બોલો જીવાણી મા